નારદજી દેવર્ષિ અને હિમાલય પોતાના પરિવાર લઈને સાથે બેઠા છે. હિમાલયે દીકરીનું ભાવિ પૂછ્યું છે અને ભાવિની અંદર કહી દીધું કે આવો પતિ મળશે. એટલે હિમાલયને એમ થયું, ધીરજ રાખીને, કદાચ આ બધા જે બધું જે વર્ણન કર્યું એ બધું જ શિવમાં દર્શન થાય છે. એ સબ શિવ પહી મેં અનુમાને, જે જે બરકે દોષ બખાને. મારી દીકરીને જે કોઈ પતિ મળવાનો છે એના જે એનું જે કઈ વર્ણન કર્યું એ બધું શંકરમાં મને દેખાય છે. એટલે નારદજીને પણ એમ થયું કે હા, વાત સાચી છે. તો હિમાલયને અને નારદજીને એમ થયું કે જો આ બધા દોષો શંકરમાં જ હોય અને એ પ્રમાણે એ જ પતિ મળવાનો હોય તેમાં શું વાંધો છે? કારણ કે શંકરના એ બધા દોષોને ગુણ માનવામાં આવ્યા છે. જે જે બરકે દોષ બખાને, જે કંઈક વર્ણન કરવામાં આવ્યું એ દોષ એ તો શંકરમાં છે અને શંકર એટલે શિવ એટલે કલ્યાણ. હંમેશા માણસનું કલ્યાણ થવાનું હોય ને ત્યારે આવા પ્રકારની જ પરિસ્થિતિ એને પ્રાપ્ત થાય. અતિ વૈભવી માણસ ક્યારેય પણ સત્કર્મ ન કરી શકે અને એને એને છૂટે પણ નહીં એનાથી. તો અહીંયા આગળ તો જોયું કે શિવ એ તો ભોળાના જ છે, આશુતોષ છે. નામે કેટલા બધા સરસ નામ છે, જલ્દી પ્રસન્ન થનાર, કલ્યાણ કરનાર, તરત આપી દેનાર, અવઢર દાની. હવે કોઈ માણસ આપી દેનારો હોય, આપી દેનારો હોય તો ઘરમાંથી છોકરાને કાઢી મૂકે મા બાપ, કે આ તો આ હમણાં બધું વેડફી મારશે. કબીરજીને એવું જ થયું, જે હતું તે આપવા માંડ્યું, આપવા માંડ્યું કે આ તો હવે બધી લોકોને વહેંચી મારશે, વેડફી મારશે. અને શું કહેતો કે જા હવે ખેતર જઈને હાચવ. ખેતર હાચવા બેઠા તે કે કઈ વાંધો નહીં, તમે ભગવાન ના છો ને, આ ભગવાનનું છે, ખાધા કરો. અવઢર દાની, એટલે આટલો બધો ઉધાર હોય તે તો ભગવાન શિવ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. એ તો એ દોષ ગુણ, એ દોષ પણ સદગુણ થઈ ગયા. ભલે ને એમનામાં અવગુણ, પણ એ બધા અવગુણ નથી, એ જ સદગુણ છે. પુષ્પદંતે પણ ગાતા કહ્યું, વિકારો પીસલા ગયો. કપડે દાગ પડ્યો હોય ને તો બધા જોયે, કોક નજીક વાળો પૂછે કેમ આ દાગ દાગ પડ્યો છે, શું છે એમ. દાગ કપડા ઉપર ન શોભે તો શરીર ઉપર કેવી રીતે શોભે? ભગવાન શિવે આ સંસારનું મંથન જયારે કર્યું, દેવદાનવોએ ઝેર નીકળ્યું ને, ત્યારે એ પણ પી લઈને કંઠમાં ધારણ કરી દીધું અને કાળો દાગ ગળામાં જ, જે જોવે એટલે સામો પહેલો જ દેખાય, કેવું રૂપાળું લાગે. ભૂસવા માંગીએ, કઈક ઢાંકવા માંગીએ, ચોપડવા માંગીએ, ટંકાઈ જાય બહાર. પણ ભગવાન શંકર તો એ જે કઈ દાગ પડ્યો એને ભક્તોએ ગાયું કે પ્રભુ આપ તો વિકારો પીસલા ગયા, આપનો જે દોષ ગુણ એ દુર્ગુણ પણ આપના માટે સદગુણ થઈ પડ્યો છે. સ્મશાનમાં બેઠા હોય બસ તો હંગરવી ક્યાં, એટલે જે હોય તે આપી દે, લે, સાચવજે તું. અવઢરદાની આશુતોષ, તરત પ્રસન્ન થઈ જનાર. તો આ બધા સદગુણો છે, પણ સામાન્ય ગ્રહસ્થી ઘરવાળા ના પોસાય કે આપી દે તો કેવી રીતે ચાલે. આ બધા જ અવગુણો પણ સદગુણો બની ગયા ભગવાન શિવને માટે. માનવ જીવનની અંદર એ પણ ભોગો એ દુર્ગુણ કહેવાય, પણ વંશ વૃદ્ધિ માટે વિકારો વિષ લાગ્યા. એટલે હિમાલયને એમ થયું કે મારી દીકરીને જો આવા દુર્ગુણો હોવા છતાંય ભગવાન શિવ જ પ્રાપ્ત થવાના હોય તો કેવો આનંદ થાય, કે વગર શોધવા ગયે હામે ચાલીને માગવું આવે. શોધવા ના જવું પડે, એ તો દીકરીના બાપે શોધવા નીકળવું પડે. એને બદલે અહીંયા તો ભગવાન નારદજી એ પહેલેથી જ કહી દીધું, હવે હિમાલયનું તો નિરાંત થઈ ગઈ, મારે વધવા નીકળવું પડ્યું. આજકાલ તો પેલા પરિચય મેળા ને સમૂહ લગ્ન હોય કશી માથાકૂટ નહીં, વધવાય નહીં જવાનું અને લગ્નની માથાકૂટ કરી નહીં કરવાની, સીધી ત્યાં જ અડી જાઓ. આવી આવી સુવિધા જો હિમાલયને મળી જતી હોય તો હિમાલય શું કરે, કે આવો ભોળોનાથ છે ને, ઘર જમાઈ તરીકે રહી જજો ને, શું વાંધો છે, હિમાલયમાં જ રાખ્યા ને, મારે ત્યાં જ રહી જાઓ ને. કા દીકરી હતી એકની એક, પછી આ હિમાલયની સંપત્તિ આપવી કોને બીજાને. તો ભોળાનાથ ને જયારે જયારે મનમાં એવો જ અનુમાન થયું કે જો આ શિવના જ આ બધા અવગુણો હોય તો એ પણ દોષ અવગુણ સમ કહ સબ કોઈ, એમના ભગવાન શિવના દોષ પણ એ સદગુણ સમાન છે, અને બધા જ ભસ્મ ચોળેલે છે, ભૂત ટોળી છે, રૂંડમાળા છે, આ બધો જ સ્વીકારી લે. આ તો એમનો શણગાર છે, આખા શરીરે સાપોલિયા ફરતા હોય, ભસ્મ ચોળેલી હોય, અને કપડામાં શું, અજીનમ, માત્ર એક વ્યાઘ્રાંબર જ હોય. આવું ઘલવા જાય ને આવું ભસ્મ ચોળેલી હોય અને વાઘનું ચામડું જો પહેરેલું હોય તો બધા ભાગી જવું. તો એવા જ્યારે આ પ્રકારની વાત હિમાલયને સમજાઈ, કશો વાંધો નહીં, જો બાપ સ્વીકારી લેતા હોય, નગન અમંગલ જટિલ અનગ અનંગ, અને કહ્યું કોણ, માતુ પિતુ હિના, અરે કોઈ બાપ પોતાની દીકરીને મા બાપ વગરના છોકરાને આપવા જાય નહીં. પણ આ બધું હિમાલય જાણી લીધું, સાંભળી લીધું, છતાં ઓહો વાતો ભગવાન શિવના દોષ નહીં, સદગુણ છે, કઈ વાંધો નહીં, ચાલો.